કરશો એ 31,000 રૂપિયામાં લુણાવાલાની સજા છે એનો લાભ એ પરિવારને મળશે. હું એટલું ચોક્કસ કહું કે આ આપણે બધો જ કંઈ વધારે ચર્ચા નથી કરતો. આપણી પાસે જે મળ્યું છે એ આપણા હાથથી જો એને વાપરીએ તો કોણ વાપરવાનું છે? આપણે પાછળ મૂકીને જશું તો એનું શું થવાનું છે એ પણ ખબર નથી. એટલે હું તો બહેનોને પણ કહું કે ઘણી વખત બહેનોને બધાને ખબર છે, હું વધારે ચર્ચા નથી કરતો, ફરીથી કહું છું કે આવો લાભ ચૂકવા જેવો નથી. કોઈ બહેન પણ બોલી શકે છે અને ભાઈ પણ બોલી શકે છે, કારણ કે દરેકને આનો લાભ મળી શકે છે અને આખા પરિવારને. તો હજી હું ફરીથી આપને વિનંતી કરું છું કે 1,00,000 રૂપિયામાં જે કોઈની ઈચ્છા હોય એ અહીંનું અને 31,000માં લોનાવાલામાં.
આપણે જે સ્વામી વાત્સલ્ય 30 તારીખના રાખેલ છે તેના પણ સૌજન્ય દાતા તરીકે 1,51,000 રૂપિયા રાખેલ છે. જે કોઈ મુંગસુ ભાઈ બહેનોની ભાવના હોય તો એ લખાવી આપ, પોતાનું નામ લખાવી આપે. અત્યારે જે મહેમાનો આવેલા છે બહારના સબરમાંથી તેઓએ પણ સ્વામી વાત્સલ્યનો લાભ લઈને જવા વિનંતી છે. 30 તારીખના સ્વામી વાત્સલ્યની જે રકમ આવેલ છે તે આ પ્રમાણે છે. 21,000 રૂપિયા શારદાબેન શાંતિલાલ શાહ પરિવાર, 15,000 રૂપિયા કનકબેન અનંતરાય શેઠ પરિવાર, 15,000 રૂપિયા જયાબેન જંતલા દોશી પરિવાર, 15,000 રૂપિયા ચંદ્રાબેન મધુભાઈ શાહ પરિવાર, 11,000 રૂપિયા નીતાબેન મધુભાઈ દોશી પરિવાર, 5,000 રૂપિયા કોકિલાબેન અનિલભાઈ ડેલીવાળા, 2,000 રૂપિયા મીતાબેન નીતિનભાઈ ઉદાણી, 1,000 રૂપિયા સુશીલાબેન ચંદ્રકાંતભાઈ શાહ કેસી, 1,000 રૂપિયા આર્યા કેતન શાહ, 1,000 રૂપિયા અરુણા ઇન્દ્રવર્ધન શાહ. બાકીની રકમ આપ લખાવી દેશો જેથી ફરીથી પછી આવતીકાલે જાહેર કરવામાં આવશે. લોનાવાલાની બસ સવારમાં આજે અહીંથી ઉપડશે. આપણે દર વખતે લગભગ 2 બસ લઈ જઈએ છીએ તો આપણી ભાવના છે કે કમસે કમ અક્ષયભાઈની પણ ભાવના છે, મધુભાઈની ભાવના છે કે આ લોનાવાલાનું જીન મંદિર એ આપણું જ જીન મંદિર છે, તો આપણે ત્યાં જઈ અને આપણે પ્રતિષ્ઠાના દિવસનો લાભ લઈએ. એના રજીસ્ટ્રેશનના 100 રૂપિયા એટલે કે 100 રૂપિયા રાખેલ છે તે દિલીપભાઈને પોતાનું નામ લખાવી દે બસ માટે અને રજીસ્ટ્રેશનના 100 રૂપિયા ભરી દે એ વિનંતી કરવામાં આવે છે. અત્યારે 45 મિનિટ શ્રી હેમંતભાઈ દ્વારા શાસ્ત્ર સ્વાધ્યાય અને ત્યારબાદ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રહેશે.
એમાં 19મી વારમાં જે પહેલી ગાથા જે દેશીના સૌજન્ય એમાં 6 નંબરનું પ્રવચન છે. ઉજવીએ છીએ. સૈનિક કયો પ્રસંગ ઉજવીએ છીએ? સિમંદર આદિ ભગવંતોની આપણા જૈન મંદિરમાં સ્થાપના થઈ. સ્થાપના તો કરવા જેવી છે, પણ કોની અને ક્યાં? વિતરાગી પરમાત્મા જિનેન્દ્ર દેવની પવિત્ર એવી વેદી ઉપર તો આપણે સ્થાપના કરીએ છીએ. મંદિર પવિત્ર આયતન છે, એ જિન મંદિરમાં પણ એક મંત્રોથી પવિત્ર થયેલી એક વેદી હોય છે, અને એ વેદી ઉપર એક પવિત્ર પરમાત્માની સ્થાપના રૂપે વિરાજમાન પ્રતિષ્ઠા કરીએ છીએ. સ્થાપના કરીએ છીએ, પ્રતિષ્ઠા કરીએ છીએ, બિરાજમાન કરીએ છીએ. એવી જ એક વાત કુંદકુંદ આચાર્યદેવ અમૃતચંદ્ર આચાર્યદેવ સમયસારમાં આપણને પહેલી ગાથામાં કહે છે, તું કોની સ્થાપના કરજે અને ક્યાં સ્થાપના કરે. બહુ સુંદર ભાવ ગુરુદેવ કોઈ પણ પ્રવચન લઈએ છે, અને આજનું આખું પ્રવચન એ મૂળ ગાથાના કેટલા શબ્દો ઉપર. મૂળ ગાથા આખી તો હજી પૂરી જ નથી, ખાલી ત્રણ શબ્દો ક્યાં? વંદિતુ એક, પછી સર્વ અને ત્રીજું. એ ત્રણ શબ્દો મૂળ ગાથાના અમૃતચંદ્રાચાર્યદેવ એનો ચાર લાઈન કરી અને ગુરુદેવશ્રી આખો કલાક એના ઉપર જોયો. જીવનમાં જ્ઞાનીઓની વાણીમાં અનંત અનંત ભાવ ભેદથી ભરેલી હોય, આથી આચાર્ય ભગવંતો નિરાળા છે. એમાં પણ કુંદકુંદ આચાર્યદેવ જેમનું ગણધર પછી નામ આપે એના એક શબ્દમાં કેટલી કુંડક. હજાર વર્ષ પછી અમૃતચંદ્ર આચાર્યદેવ કહે છે, કુંદકુંદ આચાર્યદેવના એક વંદિતુ શબ્દમાં અમને એમ લાગે છે કે વંદન એટલે શું? સ્તુતિ. અને સ્તુતિ કરવા માટે જેની પણ આપણે સ્તુતિ કરીએ, જેમની પણ પ્રશંસા વંદન કરીએ, એને ક્યાં સ્થાપીએ? પોતાની નિકટતામાં કે દૂરમાં? અને જો નિકટતામાં સ્થાપીએ તો આપણી નિકટતા કઈ છે? સૌથી નિકટતા શું છે? નેક્સ્ટ ડોર જિન મંદિર બનાવ્યું એ નિકટતા છે. મારી પણથી મારી નિકટ છે, અને એ મારી જ્ઞાનની પણતીમાં રાગમાં તાકાત નથી કે રાગ રહિત વિતરાગની પોતે સ્થાપના કરી શકે. રાગ કઈ જાણતું નથી એ સર્વજ્ઞની ખરેખર સ્થાપના ન કરી શકે તો શેમાં સ્થાપના કરવી છે? જ્યાં મારે ચોવીસે કલાક જેની નિકટતા છે, જે હું છું એવી મારી પર્યાય, અને એ પણ જ્ઞાનની પર્યાયમાં. આચાર્યદેવ કહે છે, અમે તો અમારી જ્ઞાન પર્યાયમાં સ્થાપ્યા છે, અને જે શ્રોતા, શ્રોતાની વ્યાખ્યા કરી, ભલે અમે તારી પર્યાયને કેવી જોઈએ છે, અમારી પર્યાય પણ એવી છે, તારી પર્યાય પણ કેવી છે? અલ્પજ્ઞ પર્યાય છે, પરિણમન અલ્પનું છે, પરિણમન પૂર્ણનું નથી, પણ અલ્પમાં પુણ્યનો શિકાર થઈ શકે છે. પરણતી કેવી છે? પૂર્ણ કેવળ નાની નથી થઈ, પરણતી અલ્પજ્ઞ છે, અલ્પજ્ઞ પર્યાયમાં પૂર્ણનું પરણમન નથી, પણ પૂર્ણતાનો એમાં શિકાર, એનો સત્કાર, એનો આદર થઈ શકે છે. અને અલ્પજ્ઞતામાં પૂર્ણનો શિકાર થયો એનું નામ જ વંદિતુ સર્વસ્વ. એ બહુ સુંદર રીતે ગુરુદેવશ્રી આખું પ્રવચન આપણને ઘૂંટાયું છે. તો આપણે પણ આંગણે 2 વર્ષ પહેલા જિનેન્દ્ર દેવની કેવી રીતે કરી, બહુ ગુજરાતીમાં શું કહીએ, ધામધૂમથી, ગુજરાતી કહે ને ધામધૂમથી, ધામધૂમથી તો બધા જ કરતા હોય છે. અમે અંતરની ભાવનાથી એવી સ્થાપના કરી છે કે કોઈ પણ ઉદયની તાકાત નથી, કે જે પરવાક પરમાત્માની મને અંતરંગમાંથી ભક્તિ જાગી છે, મહિમા આવી છે, એ ક્યારેય ઉદય પ્રસંગમાં એ ભૂલાવાની નથી. ઉદયોની વિચિત્રતા હો, સંયોગ અનેક પ્રકારના હો પણ મને જે એક ભક્તિની ધારા ઉલસી છે અને એ માત્ર પરમાત્મા ને એ પરમાત્મા જેમ સમયસાર ને પહેલી ગાથામાં આજે શું આવ્યું એ સિદ્ધ ભગવાન સાધવા યોગ્ય જે આત્મા છે એના પ્રતિછન્ન સ્થાન સિદ્ધ ભગવાનને જઉં છું તો મને સિદ્ધ સમાન મારો આત્મા યાદ આવે છે એ સિમંદરાદિ ભગવંતોની ઉપસમ રસથી ભરેલી શાંત મુદ્રાના જ્યાં હું દર્શન કરું છું ત્યાં મને મારો શાંત અકસાઈ સ્વભાવ એનું સ્મરણ આવે છે નિજના સ્મરણ માટે એ જીનનું આપણે અહીંયા સ્થાપન કર્યું છે તો એ સ્થાપના જેમ કરી છે એવી રીતે અંતરંગ પણતીમાં એ અનંત સિદ્ધોનું સ્થાપન અને અહીંયા ગુરુદેસીએ ખાસ વાત લીધી કે એ સિદ્ધની સ્થાપના સુકામ કરી છે કે હવે તો પણ સંસારને ભૂલીને પણતીમાં સિદ્ધને સ્થાપ્યા છે એનું લક્ષ કરીને અમારી વાત સાંભળજે જરૂર સિદ્ધપણાને પામશે નિસંગતાની વાત છે જ્ઞાનીઓના આશીર્વાદ છે અને આચાર્યોની નિસંગતાના કોલ કરાર છે કે તું સિદ્ધપણાનું લક્ષ રાખીને અમે એકત્વ વિભક્ત સમયસાર શુદ્ધાત્માની વાત કરશું તો અમારી એમાં શબ્દ શું આપ્યો છે અમે તો અલ્પકાળમાં પૂર્ણ થવાના છે પણ આ શ્રોતાની ટોળી પણ શબ્દ આવ્યો તો શ્રોતા ઘણા છે એટલે ટોળી શબ્દ આપ્યો અમે તો અલ્પકાળમાં થવાના છે એ નિસંક વાત છે પણ એ જે શ્રોતા છે એ પણ એક વાત આવા યોગમાં આવા કાળમાં કે જ્યાં બાહ્ય ઇન્દ્રિય વિષયોની અધિકતા છે એમાંથી તું કંઈક આત્મહિતની ભાવના લઈને આવ્યો છું કંઈક સાધનાની ભાવના જાગી છે અમે તારી પાત્રતા જોઈએ છે સિદ્ધની સ્થાપના કરીએ છીએ અને સિદ્ધના લક્ષે હવે તું અમારી વાત સાંભળજે અરે આચાર્ય દેવની નિસંગતાનો વિશ્વાસ કેમ ના આવે આપણને આપણી પાત્રતાનો કદાચ વિશ્વાસ નથી પણ આપણને નિશ્ચિતપણે વિશ્વાસ આપે છે ગેરંટી કોણ આપે છે આચાર્ય દેવની ગુરુદેવની એ નિસંગતા તો એ આપણે પ્રસંગ સ્થાપનાનો છે અને યોગાનુયોગ પૂજન વિધાનમાં પણ આપણે કોની યાદ કરીએ છીએ અષ્ટકર્મ વિમુક્ત દ્રવ્ય કર્મ એ નિમિત્ત રૂપે છે ખરેખર તો એના નિમિત્તે આઠ કર્મના નિમિત્તે શું મળે છે શું થાય છે ઘાતિ કર્મો છે એના નિમિત્તે પરણતીમાં વિભાવ થાય છે અને અઘાતિ કર્મના નિમિત્તે સંયોગ થાય છે સિદ્ધ ભગવાન જ્યાં અષ્ટકર્મથી રહિત થયા તો પર્યાયની અશુદ્ધતા પણ છૂટી ગઈ છે અને બાહ્યમાં નો કર્મનો પણ સંયોગ છૂટી જાય છે અને એક પરમાણુ માત્ર વગરની અશરીરી પૂર્ણ દશાને પ્રાપ્ત થાય છે અર્યંત દશા થઈથી અર્થ પર્યાયનો સ્વભાવ પણ પ્રગટ થયું હતું પણ હજી વિભાવ વ્યંજન પર્યાય હતું કારણ કે હજી ગતિ છે બાહ્યમાં શરીરનો નિમિત્તે આકાર છે તો અહીંયા સિદ્ધ દશા થતા સ્વભાવ પર્યાય તો થઈ ગઈ છે સ્વભાવ વ્યંજન પર્યાય પણ થઈ ગઈ છે ક્યાંય પણ જેવો પૂર્ણ સ્વભાવ શક્તિ રૂપે શુદ્ધ છે એવો પર્યાયમાં પ્રગટ રૂપે થયું એ સિદ્ધ ભગવાનને આપણે યાદ કરીએ છીએ વાત સેનાથી કરીએ છીએ પૂજામાં નિમિત્ત રૂપ કર્મોના અભાવથી પેલી શરૂઆત આપણે કરી હતી જ્ઞાનાવરણી દર્શનાવરણી પછી કોની લીધી વેદની લીધી એના પછી મોની અને આજે આયુષ આયુષ જોવે છે કે નથી દેવનું સાગરોપમનું આયુષ જોવે છે કે નથી જોવે મને કોઈ જ આયુષ જોતું નથી શરીરનો સંયોગ જ જોતો નથી તો પછી આયુષ્યની વાત શું છે હું એક અવિનાશી તત્વ છું અવિનાશી તત્વને ક્યારે પણ કાળની મર્યાદા હોઈ શકે આયુષી કોને સૂચવે છે કાળની મર્યાદા કોઈનું પણ આયુષ્ય અનંત કાળનું હોઈ શકે ન હોઈ શકે. એ આયુષ્ય છે એ સંયોગને દેખાડવા માટે છે. વધારેમાં વધારે હશે તો 33 સાગર હશે, પણ કાળની મર્યાદા, કારણ કે સંયોગમાં મર્યાદા હોય અને સ્વભાવ સ્વભાવ સામર્થ્ય તો અમર્યાદિત હોય છે, કાળથી પણ અમર્યાદિત, કારણ કે સ્વભાવ કોઈ દી છૂટે નહીં અને સંયોગ સતા સ્વભાવ કોઈ દી છૂટે નહીં અને સંયોગ સદાય સાથે. હું એક આયુષ કર્મથી રહી સિદ્ધ ભગવાન, હવે મારે પણ કોઈ શરીરના સંયોગમાં યોગમાં મારે રહેવું નથી. ભલે એ વૈકરિક શરીર દેવ પર્યાયમાં હોય તો પણ મારે કોઈ ગતિ જ ન જોવે, ક્યાંય પણ સંસારમાં રહેવા યોગ્ય જ નથી. તો એવા સિદ્ધ ભગવાનની આપણે પૂજા કરીએ છીએ અને એની સાથે સાથે આ સમયસારની પહેલી ગાથા જે આપણે વાત લીધી હતી. સમયસાર એટલે શું? સમયસારની પહેલી ગાથા એટલે શું? સિદ્ધ પદની ધૂન. હવે ભૂલી જવું કે હું ક્યાં છું, ક્યાં છીએ અત્યારના આપણે, ક્યાં છીએ, કઈ ગતિમાં છીએ, મનુષ્ય ગતિમાં છીએ, ક્યાં ક્ષેત્રમાં છીએ, ત્રણ લોકમાંથી ક્યાં છીએ, મધ્ય લોકમાં પણ, જંબુદ્વીપના પણ, ભરત ક્ષેત્રના, આર્યખંડમાં, ભારત દેશમાં, ક્યાં છું? હું જ્યાં છું ત્યાં શબ્દનો પ્રવેશ નથી અને જ્યાં શબ્દ છે ત્યાં હું નથી. હું છું ત્યાં વિભાવ નથી અને જ્યાં વિભાવ છે ત્યાં હું નથી. એવી ભાવનાથી બાયના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ભૂલીને અંતરંગમાં સિદ્ધ સ્વરૂપી છું અને સિદ્ધ રૂપે થવાનો છું, છું અને થવાનો છું. એ સિવાય મારે હવે બીજા કોઈ વિકલ્પો જોતા નથી. તેની વાત આપણે જોઈએ. 56મું પાનું છે આમાં, પહેલી જ ગાથા, પ્રવચન નંબર 6, 19મી વારના આ પ્રવચનો છે. સમયસાર સિદ્ધિમાં એ 56 નંબર પાનો છે. અહીંયા 56 પાનું હશે. એમાં સૌથી પહેલો આપણે વાત થઈ ગઈ છે સમયસારની પહેલી ગાથા અને એની ટીકા શરૂ કરતા અમૃતચંદ્રાચાર્ય દેવે કયો શબ્દ વાપર્યો છે? અથ. તેની ત્રીજી લાઈન આપણે વાંચીએ, 56 પાને ત્રીજું પાનું. અથ મંગળના અર્થને સૂચવે છે એટલે શું? અથ શબ્દ સંસ્કૃતનો અથ શબ્દ, ગુજરાતીમાં એનો અર્થ થાય હવે. એ ક્યા અર્થને, એનો ભાવ શું છે? એમાંથી મંગળતાને એ સૂચવે છે. જયચંદજીએ લખ્યું તો એનો અર્થ શું? સાધક ધર્મની શરૂઆત. તો ફરીથી માંગલિક શું હશે? ચત્તારી મંગલમ એ બોલીએ અથવા નમસ્કાર મંત્ર બોલીએ, માંગલિક શું છે? બાધકપણામાંથી સાધકપણામાં આવવું એ જ ખરેખર મારા જીવનનું માંગલિક છે, એ જ મારી મંગલ ઘડી છે, એ જ મારું મંગલ ક્ષેત્ર છે અને એ જ મંગલ મારો ભાવ છે. સાધક દશાની શરૂઆત એમાં જ દ્રવ્ય મંગળ, ક્ષેત્ર મંગળ, કાળ મંગળ અને ભાવ મંગળ, તો એ સાધક ધર્મની શરૂઆત થાય છે. અથ એટલે હવે અને હવે એટલે બાધકપણામાંથી સાધકપણું. એના પછીની લાઈન, અનંત કાળથી જે સાધક સ્વરૂપ, એટલે કે જેનું ભાન નહોતું એવો ચૈતન્ય સ્વભાવ. તો સાધકપણું એટલે શું છે? પોતાનો ચૈતન્ય સ્વભાવ, એનું જે એનું ભાન નહોતું એ હવે ભાન થયું, તો સાધકપણે શરૂઆત થાય છે. થાય છે, છે નહીં, શું થાય છે? થાય છે. અને એક પરિભાષણ શબ્દ આવ્યો હતો ને, એના ઉપરથી ગુરુદેવે શું લીધું? પરિભાષણ શરૂ કરું છું, પરિભાષણ શરૂ કરું છું. શું આવ્યું હતું? થાય છે, થાય છે, સહજતા છે, કરતા બુદ્ધિનો અભિપ્રાય નથી. શું છે? પરિભાષણ શરૂ
થાય છે કરીએ છીએ તો થાય છે એ સહજતા છે એ અમે એને કરીએ જ્યાં જ્યાં જે જે શબ્દ આવે છે એ સહજપણે આવશે અમે એના કરતાપણાના અમને અભિપ્રાય એ નથી સહજતા છે અને શરૂ થાય છે એમ શું કામ લીધું કે પૂરું થાય એની અમે કોઈ ગેરંટી કે નથી કારણ કે એ તો બધું યોગ ઉપર આધારિત છે જે બાયના સંયોગ છે તો યોગ આધારિત અને ગુરુદેવે કીધું એ તો શરૂ કર્યું એ કેવું થયું પૂર્ણ થયું કોઈને શરૂ થયું પણ પૂર્ણ ન પણ થયું એનું તો આ તો 415 ગાથા એની ટીકા એ બધું પૂર્ણ થયું એક સહજતાનો એક પ્રકાર બનાવે છે અને એના માટે ગુરુદેવજી આધારરૂપે કયું કહ્યું કઈ ગાથા બતાવી એમાં દેખાડી પાંચમી ગાથા પાંચમી ગાથામાં પહેલી લાઇનમાં શું છે દર્શાવ એક વિભક્ત એ આત્મા તણા નિજ એ પહેલી લાઇન છે પહેલું જ પોતે પ્રતિજ્ઞા કરે છે કે હું એકત્વ વિભક્ત આત્માને મારા સમસ્ત વૈભવથી દર્શાવું છું બીજી લાઇન શું પછી આવી એમાં જ દર્શાવું તો શું કામ એવી હવે વચ્ચે શરત શું કામ મૂકી કન્ડિશન આપે પહેલી લાઇનમાં તો કીધું કે હું દર્શાવું છું અને બીજી લાઇનમાં શું કર્યું હવે દર્શાવું તો ફરીથી આ વાત આખી અરે આવી નિષ્ફળપણતી હશે તો જ પ્રમત પ્રમતમાં ઝૂલી શકાય છે જ્યાં કરતાપણાના અભિપ્રાયો છે એ પણતી અકર્તા સ્વભાવથી વિમુખ થઈ જાય છે કરતા બુદ્ધિમાં અકર્તા સ્વભાવથી પણતી અકર્તા સ્વભાવથી વિરુદ્ધ થઈ જશે એ આવી દશામાં ઝૂલી શકે નહીં તો આખું એ હવે કહે છે કે દર્શાવું તો એવો વિકલ્પ આવ્યો છે એટલે કહી દીધું દર્શાવું છું પણ એવો યોગ બને તાળપત્રીનો બને આયુષ બન હોય બધા અને તો તારી શું છે તારી ફરજ શું છે તો તું અનુભવ કરીને તું પ્રમાણ દર્શાવું તો કરજો પ્રમાણ ન દોષ ગ્રહ કલ ક્યાંક શબ્દ આદિમાં ચૂકી જાઓ શબ્દોમાં ચૂકી જાઓ ભાવમાં નહીં ચૂકું પણ શબ્દોમાં ચૂક્યા એટલે ભાવમાં ચૂક્યા એવું છલ ગ્રહણ નહીં કરતો બહારમાં કોઈક વસ્તુ આપણે લાવીએ કદાચ પેકિંગ ખરાબ હોય એનો અર્થ છે કે વસ્તુ ખરાબ છે એવી કોઈ નથી ન્યા તો ઉલટાનું તો રેર વસ્તુ મળતી હોય અને કે આ એક વસ્તુ છે પણ પેકિંગ સારું નથી તો શું કે જે હોય મારે શું જોવે છે એમ અહીંયા આચાર્ય કહે છે શબ્દો એ અમારું પેકિંગ છે એમાં અટકતો નહીં તો આ વ્યાકરણ છંદ અલંકાર એ શું છે એ અમારા ભાવોને વહન કરનાર એક પેકિંગ છે અમારો જોર સેના છે શબ્દ ઉપર કે એના ભાવો ઉપર તો તું એના ભાવોને ગ્રહણ કરીને અનુભવથી એ પ્રમાણ જે વાત આગળ આવશે ચાલો આપણે ફરીથી અહીંયા આખું મંગળ અથ ઇઝ ઇક્વલ ટુ મંગળ અને ઇઝ ઇક્વલ ટુ સાધક દશાની શરૂઆત જે અનંત કાળમાં થઈ નથી અને અનંત કાળમાં શું છે શું કામ નથી થઈ કે ચૈતન્ય સ્વભાવનું એને ભાન નહોતું શું છે આખું અનાદિકાળનું પરિભ્રમણ સેના કારણે છે કોઈ કર્મના તીવ્ર ઉદયને કારણે છે કે બીજા કારણે કે જે સ્વરૂપ સમજ્યા વિના આ અહીંયા વાત છે કે પોતાના સ્વરૂપનું અભાન એનું નામ જ અજ્ઞાન છે આપણે ક્યારેક ક્ષોભસમની હિંતા અને યાદગીરી નથી એને આપણે માનીએ ખરેખર તો પોતાના પૂર્ણ જ્ઞાન સ્વભાવ સ્વરૂપનું અભાનપણું અજાણપણું અસ્વીકારપણું આ એ અજ્ઞાન છે અને એ છૂટીને હવે સાધકપણાની નવી શરૂઆત થાય તેનું નામ માંગલિક છે આજે બહુ સુંદર આચાર્ય પોતે પ્રારંભ કરતા એક માંગલિક અને પ્રતિજ્ઞા બે ગાથા ગાથામાં બે વાંચન મંગળપૂર્વકની પ્રતિજ્ઞા પહેલી ગાથા પોતા પ્રારંભ કરે છે એ એનું માંગલિક છે અને આપણને આચાર્યદેવ કહે છે કે શ્રોતા તરીકે તારું માંગલિક શું કે જે અનાદિકાળથી જે તને સાધક દશા થઈ નથી એ હવે સાધક દશા નવો શરૂ થાય એ તારા માટે જીવનનું માંગલિક છે તો એ વાત કરીને કીધું અને હવે એ સાધક દશા શરૂ થાય છે એમાં માંગલી રૂપે વંદન કરું છું કોને સિદ્ધ ભગવાનને કેટલા સર્વ હવે વંદનનો અર્થ લે છે કે વંદન કરે છે તો એના માટે સ્તુતિ જોશે. તો કઈ સ્તુતિ છે? ભાવ દ્રવ્ય સ્તુતિ. એના પણ બધા અર્થો તો છે જ બધા. ભાવ સ્તુતિ એટલે શું? અંદરમાં જેટલી નિર્વિકલ્પ દશા વિતરાગતા પ્રગટ થઈ તેનું નામ ભાવ સ્તુતિ છે. અને એમના પ્રત્યે સિદ્ધો પ્રત્યેનો ભક્તિનો બહુમાનનો વિકલ્પ ઉઠો છે તેનું નામ દ્રવ્ય સ્તુતિ કહેવામાં આવે છે. અને એ જ વાતને બીજા શબ્દોમાં 31, 32 અને 33 ત્રણ ગાથામાં શું છે? બહુ વિચારવા જેવું છે. વિષય એમાં શું ચાલ્યો હતો કે આગળ એ વિષય ચાલ્યો કે શરીરને આત્મા ભિન્ન છે. તો પછી શિષ્ય 26 ગાથાથી આખો વિષય ઉપાડે છે કે અમે જ્યાં શાસ્ત્રમાં વાંચીએ છીએ તીર્થંકરોની સ્તુતિ, તો વર્ણન શેનાથી આવે છે? તીર્થંકર ભગવાનનું વર્ણન કેવું હોય છે? તીર્થંકર ભગવાનનું તેજ એવું હોય છે કે સૂર્ય ચંદ્રના તેજને પણ ઢાંકી દે છે. એમની વાણી કેવી હોય છે? જાણે અમૃતથી કર્ણનથી પીવા યોગ્ય એક અમૃત છે. એ અનેક પ્રકારે એમનું વર્ણન કર્યું. તો અમે તો નિશ્ચિત થાય છે વર્ણન શું ખેનું કરતા હતા? તીર્થંકરનું. અને વાત કોની કરી? શરીર આદિના સંયોગ. અને એથી અમે તો માનીએ શરીરને આત્મા કહેવા છે એક જ. અને એ વાતનો ખુલાસો કરતા આચાર્ય, તું નય વિભાગને જાણતો નથી. બહુ જ ફરી ફરીને આ એક મૂળ પાયાનું એક શીખવા જેવું છે. ક્યાં નયનું ક્યાં શું કથન છે? ક્યાં નયનું શું સિદ્ધ કરવા માટે ક્યાં પ્રયોજનથી કથન છે એ પેલું જાણવું જ પડશે. આચાર્ય દેવ એક એક વાક્યમાં એમ નહીં કહે કે અમે આ કથન નયનું છે, આ કથન નિશ્ચયનું છે, એ નહીં. તારી એટલી જવાબદારી તો હોવી જોઈએ. અને એના પછી કે જો તારે ખરેખર તીર્થંકર કેવળી સર્વજ્ઞ ભગવાનની સ્તુતિ તારે સમજવી હોય તો ત્રણ પ્રકારની અમે કહીએ છીએ. પહેલી એક કઈ છે? જીતેન્દ્રી જીનપણો. બીજું જીતમો જીનપણો. અને ત્રીજું ક્ષીણમો જીનપણો. એમાં પહેલું જે જીતેન્દ્રી જીનપણો, એના માટે શું લીધું? જ્ઞેય નાયક શંકર દોષ ન અપાવ. જ્ઞેય નાયને આપણે શું કરનાશે છે? એકમેકપણે. અને એમાં જ્ઞેયપણામાં ઇન્દ્રિયમાં અમૃતચંદ્રાચાર્ય કેટલા અર્થ કર્યા? જીતી ઇન્દ્રિયો છે ને એકત્રીસ, એમાં ત્રણ દ્રવેન્દ્રી ભાવેન્દ્રી અને એના આ ઈ જે સ્તુતિ છે એનો હિન્ટ અહીંયા અમૃતચંદ્રાચાર્ય દેવ આપે છે કે આ ભાવ સ્તુતિ. એ ત્રણેયનું નામ શું છે? ભાવ સ્તુતિ. એ જીતેન્દ્રી જીનપણું હો, જીતમો જીનપણું હો કે ક્ષીણમો જીનપણું હો, ભાવક ભાવ એનો પણ અભાવ. ભાવક ભાવ જીતું અને એનો અભાવ, એ આખી શૈલી અહીંયા. તો કે ભાવ સ્તુતિથી અને દ્રવ્ય સ્તુતિથી જેટલી વિતરાગતા એ ભાવ સ્તુતિ, અને જેટલો વિકલ્પ બહુમાનનો ઉઠો છે એ દ્રવ્ય સ્તુતિ. એક પછી બીજું જોડકું કયું છે એમાં? પોતાના આત્મામાં અને પરના આત્મામાં. ખાલી એમ નથી કે અમે અમારા આત્મામાં સિદ્ધપણાની સ્થાપના કરી. તું એક શ્રોતા થઈને આવ્યો. જો ફરીથી ગુરુદેશે આમાં ઘણા અર્થે લીધે છે. એમાં લીધું કે કોઈ શ્રોતા છે તો પડદો છે, તમારે શું એને લાગે વળગે? તમે એના આત્મામાં શું કામ સ્થાપના કરો? તમે તમારામાં આત્મામાં સ્થાપના કરી, તમે તમારી ભાવ સ્તુતિને દ્રવ્ય સ્તુતિ સ્તુતિ કરો, એ તમે સમજ. આ તો શ્રોતા એ કેવો છે? પર વસ્તુ પડદ્રવ્ય છે, એમાં તમારે શું છે? શું એનો ઉત્તર આપ્યો? મૂળ ગાથાની બીજી લાઈનમાં પેલો શબ્દ કયો છે? જેમ ઓલામ વંદિતો હતો, બીજી મૂળ ગાથામાં બીજી લાઈનમાં પેલો શબ્દ કયો છે? વોચ્છામી છે. વોચ્છામી. તો આચાર્ય દેવ કહે છે જો અમે વોચ્છામી એટલે શું છે? કહીશ. અને કહીશ તો કોને કહીશ? કોક છે કે નહીં એટલો વિકલ્પ ઉઠો છે, એટલે તારા આત્મામાં સાથે. એક વિચારવા જેવું છે, આચાર્ય દેવ એમના વિકલ્પથી આપણા આત્મામાં આપણી ભલે અલ્પજ્ઞ પર્યાય છે, એમને ખબર છે, અત્યંત અપ્રતિભૂત છે, અને છતાંય સિદ્ધની એ સ્થાપના કરે છે. આપણી પર્યાયની એટલી તાકાત એમના જ્ઞાનમાં આવી છે. સ્વભાવની પૂર્ણતા તો છે જ, એ પર્યાયમાં પણ તું અનંત સિદ્ધને સ્વીકારી. અલ્પતા છે, પૂર્ણ પ્રણમન નથી, પણ પૂર્ણ પ્રણમન પામેલા પરમાત્માનો સ્વીકાર કરી શકીએ એટલી તો પર્યાયમાં તાકાત રહી ગઈ છે અને એના આધારે સ્થાપના કરે છે, નકાર કરીશ નહીં. પોતાની પર્યાયની પણ અરે બહારમાં સંયોગો, એના માટે પૂર્ણપણે વીર્યનું ઉલ્લસિતપણું થાય છે. બહારમાં અનુકૂળ સામગ્રી આદિ ઉલ્લસિત થાય છે કે નહીં તમ તારે, તમે કામ આપો હું કરીને દેખાડીશ તને. અરે જે સંયોગ તારે આધીન નથી એમાં વીર્ય આટલું ઉલ્લસિત થાય છે, તો સ્વરૂપની સાધના માટે આચાર્યદેવ અનંત સિદ્ધોની સ્થાપના કરીએ, વીર્ય કેમ ઉછળે નહીં? કે આપ સ્થાપના કરો છો અને હું સહજપણે એ સ્વીકારું એ છું, આનંદપૂર્વક અંતરંગના વીર્યના ઉલ્લાસપૂર્વક એ વાતને હું એ સ્વીકારું, એ સુંદર સંધિ. અને આ રીતે વિચાર કરીએ, પહેલી જ ગાથાથી કોની સંધિની શરૂઆત થાય છે? શ્રોતા અને વક્તાની સહી. અને જે આખા સમયસારમાં શ્રોતા આવે છે, પોતાની ભાવનાપૂર્વકના જિજ્ઞાસાના પ્રશ્નો પૂછે છે, અને આચાર્યદેવ એ આપણને, અરે આચાર્યદેવ એકલા સાધનામાં જતા નથી, હાથ આપીને કહે છે પકડવો હોય તો સાથે મારી સાથે આવે છે. સંસાર દર્શનમાં આપણે જોઈએ છીએ, દ્રશ્ય તો અહીંયા છે એટલે દરેકને ખબર છે, ઝાડ છે એની ડાળીએ લટકાઈએ છે, બે ઉંદર એને કાપે છે, નીચે કૂવામાં અજગર આદિ ચાર્ગ છે ને બધું, ગાંડો હાથી એ વૃક્ષને હલાવે છે, એમાં કોઈ કોણ આવે છે? જે આવે છે એક ઉદ્ધારક આવે છે, સમજી લો, એના માટેના, એ માટેના. એટલું નહીં, ખાલી એ વિમાનમાં બેઠો છે એમ નથી, શું છે, હાથ લંબાવીને કહે છે, પણ શું થાય છે, એક એક સ્વાદ લઈ લો. ક્યાંક આપણી એવી દશા ન થાય? સમયસારમાં આચાર્યદેવ હાથ લંબાવીને આપણી પણતીમાં દ્રવ્ય ભાવ સ્તુતિથી અનંત સિદ્ધોને સ્થાપીને હાથ લંબાવે છે. હવે જોઈએ વક્તા, આચાર્યદેવ જેવા વક્તા એની સાથે રહેવું હોય તો સાચો શ્રોતા થશે. આખી સંધિ એ કરે છે. અમે સાધના કરીએ, જેમ ઘણી વાર ભક્તિમાં આવે, હે ભગવાન આપ ભવ રહિત થઈ અનંત સુખમાં બિરાજમાન હો, અને આપનો ભક્ત હું ભવમાં દુઃખ પામું, એમ કેમ હોઈ શકે? આપ ભગવાન અને હું ભક્ત તો બે એક જાતિના એક દિશાના હોય. આપ ભવ રહિત પૂર્ણતા સુખમાં બિરાજમાન અને ભવ દુઃખ એ કેમ હોય? એમ કરીને પોતાની ભાવનાને ઉછાળીને એ દશામાં આગળ જવાનો પોતાનો પુરુષાર્થ એ કરે છે. તો એના માટે ફરીથી ચલો બીજો પેરેગ્રાફ જોઈએ, 56 પાનેમાં. એમાં જો બીજી જ લાઈન લઈએ, વંદિતનો અર્થ કાઢી સર્વ સિદ્ધો એને મારી પર્યાયમાં સ્થાપું છું. શું છે પહેલું, કેનો અર્થ કર્યો? વંદિતનો અર્થ કોણે કાઢ્યો? અમૃતચંદ આચાર્ય. કુંકણ આચાર્યદેવ નો મૂળ છે વંદિતો, એનો અર્થ કોણ કાઢે છે? અમૃતચંદ આચાર્ય. શું કાઢે છે? કે સર્વ સિદ્ધોને ક્યાં સ્થાપે છે? આચાર્યદેવ કહે છે મારી પર્યાયમાં, એટલું નહીં અને શ્રોતાની પર્યાયમાં અનંત સિદ્ધને સ્થાપું છું. જો સાથે લે છે, આચાર્યદેવ પોતાની સાધનામાં કહે છે તું પણ સાથે આવી જા. શા માટે નહીં? જેમ આવે છે શાંતિનાથ ભગવાનના પૂર્વ ભવમાં આવે છે ને, એના પૂર્વના દેવો બધા ક્યાં લઈ જાય છે? એના વિમાનમાં બેસાડીને અકૃત્રિમ જીન મંદિરના દર્શનોમાં લઈ જાય છે ને. એમ અહીંયા આચાર્યદેવ કહે છે સાધનામાં તું પણ અમારી સાથે તું એ આવજે, એમ કરીને એ સ્થાપ્યા છે. અને એ રીતે સિદ્ધનું એક અસ્તિત્વ સિદ્ધ કર્યું. વંદિતુ ઇઝ ઇક્વલ ટુ અનંત સિદ્ધોની પર્યાયમાં સ્થાપના. તો એનાથી કોને સિદ્ધ કર્યા? એક તો સિદ્ધ છે, પાછા કેટલા સિદ્ધ છે? એ અનંત સિદ્ધ પણ અનંત છે, મળે છે ને, એક એક લાઈન પેસે મળતી જશે. સિદ્ધનું એક તો અસ્તિત્વ સિદ્ધ કર્યું, પછી બીજી લાઈનમાં સિદ્ધ કેટલા છે? સિદ્ધ પણ અનંત છે અને તે પણ આદિ વિના છે, અનાદિના છે. જો બે વાત આવી, શું બે વાત આવી? એક સંખ્યા અપેક્ષાએ અને એક કાળ અપેક્ષાએ. સંસારી તો અનંત છે જ, સિદ્ધ પણ કેટલા છે? અનંત. અને પાછા ક્યારથી છે? અનાદિના. એમ નથી કોઈ પેલું સિદ્ધ થયું, તેમાં બે થાય, પેલા સિદ્ધ નહોતા એટલે કે પેલા થયા તો અનંત ની જગ્યાએ સંખ્યાત થઈ ગયા, અને પેલા નહોતા ને થયા તો બે નથી. સિદ્ધ કોઈ દી પેલા શરૂઆત તો થઈ હશે ને. ફરીથી એમાં સરસ ન્યાય ગુરુદેવજી આપ્યા હતા, જો વાંચ્યું છે આગળ છે. એમ નથી કે પેલો સંસાર હતો ને પછી સિદ્ધ થયા. આવી વસ્તુ સ્થિતિ છે, એનો અર્થ આવી વસ્તુ સ્થિતિ છે, અનાદિથી આમ જ છે. વસ્તુ સ્થિતિ એટલે નવું બન્યું નથી. બધા સંસારી હતા, એમાંથી એક આત્મા ક્યાં પહોંચ્યો? સિદ્ધ પડામાં પહોંચ્યો એમ નથી. વસ્તુ સ્થિતિ એક બહુ વિચારું, વસ્તુ સ્થિતિ એટલે શું? અનાદિ અનંત હોવા પણ. વસ્તુ સ્થિતિ એટલે શું? વસ્તુ કેવી ક્યારથી હોય છે? અને તો એની સ્થિતિ એટલે એનું સ્વરૂપ, એનું હોવા પણ ક્યાંથી છે? તો એ સિદ્ધ પણ અનંત છે અને અનાદિ બે પ્રકાર. એમ નથી શરૂઆતમાં પેલા કેવા હતા? સંખ્યાત. પછી કેવા થયા? અસંખ્યાત. પછી કેવા થયા? અનંત. એમ પણ નથી. કાળ અનાદિના છે અને સંખ્યા પણ અનંત અનાદિના છે. પેલા સંસાર હતા ને પછી સિદ્ધ થયા એમ નથી. જો હવે ન્યાય એક ગુરુદેવજી, એ તો સંસારમાંથી થયા ને માટે પેલો સંસાર ને પછી સિદ્ધ એમ નહીં. શું છે? સિદ્ધ સે માંથી થાય? સંસારમાં. માટે પેલા શું હતું? સંસાર. અને પછી શું થયા? સિદ્ધ. નહીં નહીં કેમ? ફરીથી સિદ્ધ સેમાંથી થાય છે? તો પેલા શું હતું? જેના માટે ખુલાસો છે, એક વ્યક્તિની અપેક્ષા પહેલું ને પછી કહે છે. શું છે? એક વ્યક્તિ એ સંસારી છે અને એમાંથી કેવો થાય છે? સિદ્ધ. પણ સામાન્યની અપેક્ષાએ તો સિદ્ધ પણ કેવા છે? બે. ફરીથી સંખ્યા એ અનંત છે અને કાળથી પણ. એક લાગે છે એક વાક્યમાંથી એક શબ્દમાંથી પણ ગુરુદેવજી કેટલું કાઢે છે. ફરીથી કુંતકોન આચાર્યદેવનો એક વંદિતુ સંવસિદ્ધ, અને એમાંથી અમૃતચંદ્રાચાર્ય, અને એમાંથી પણ ગુરુદેવજી એ પોતે ભાવ કાઢે છે. જો ફરીથી લઈએ એના જ પછીનો પેરેગ્રાફમાં બીજી લાઈન, સંસારી ને સિદ્ધ બે સ્વભાવ અનાદિના છે. અનાદિના છે સંસારી ને સિદ્ધ, એ સ્વભાવ છે કે પર્યાય છે? પર્યાય છે. અને પર્યાય અનાદિની હોય કે નવી નવી થાય? પર્યાય સ્વભાવ છે, એક ગુણરૂપ ત્રિકાળી સ્વભાવ છે, અને આ એક પર્યાયરૂપ સ્વભાવ છે. અશુદ્ધતાને પણ નિયમસારની 39 ગાથામાં શું શબ્દ વાપર? વિભાવ સ્વભાવ શબ્દ છે. પર્યાયની છે યોગ્યતા એ અશુદ્ધતા, નહીતર તો અનાદિનો સંસાર એટલે કે આશ્રવબંધ તત્વ સિદ્ધ નહીં. આશ્રવબંધ સિદ્ધ નહીં થાય એના નિમિત્ત રૂપે અજીવ સિદ્ધ નહીં થાય, અને આશ્રવ સિદ્ધ નહીં થાય તો આશ્રવના અભાવપૂર્વક સંવર કેમ સિદ્ધ થશે? અને બંધ સિદ્ધ નહીં થાય તો બંધના અભાવપૂર્વક શું થાય? એક દેશ નિજરા છે અને સર્વદેશ અભાવ મોક્ષ છે. કેટલા છૂટી ગયા? કેટલા છૂટી ગયા? 7 માંથી 6 છૂટા. તો જીવ અજીવ જ નથી, એની પર્યાય જ નથી, તો સામે જીવ પણ શું રહેવાનું? એક જીવનમાં એક સિદ્ધાંતની વિપરીતતા અભિપ્રાયમાં નાસ્તિક પણ ઉખરાવશે. ભલે શબ્દથી આપણે માનીએ છીએ, અમે 6 દ્રવ્ય માનીએ, 7 તત્વ માનીએ, દેવશાસ્ત્ર અભિપ્રાયની અંતરંગમાં એક સિદ્ધાંતની વિપરીતતા વિરુદ્ધતા એ નાસ્તિકપણાનો અભિપ્રાય અંદર માં લાવશે. તો અહીંયા કારણ કે બે સંસાર અને સિદ્ધિ શું છે? પર્યાય છે, અને એ પર્યાય રૂપે પણમન થવું એ પર્યાયની યોગ્યતાઓ છે, અને એને અહીંયા એક સમયનો સ્વભાવ કીધો છે. ઓલો એક ગુણરૂપ ત્રિકાળી સ્વભાવ છે, અને આ એક કેવું છે? એક સમયની પર્યાયની યોગ્યતા એનો એક સ્વભાવ. સંસારી ને સિદ્ધ બે શબ્દ છે, બે અને કેવો છે? અનાદિના છે. એ સિદ્ધ દશા થાય પછી એક સમયમાં અશુદ્ધતાની યોગ્યતા છૂટી જાય, જુદી વાત છે. બાકી એક સામાન્યપણે એ વાત લીધી છે કે અનાદિથી જીવોની પર્યાયમાં સમષ્ટિગત રૂપે લઈએ તો શુદ્ધતા અને અશુદ્ધતા, સંસારીપણું ને સિદ્ધપણું એ બેનો એક સમયનો સ્વભાવ છે. તો એ રીતે કરીને એના પછીની પેરેગ્રાફમાં ગુરુદેવ કોનાથી વાત લીધી? આકાશના અંતનો સુમા. ફરીથી કોની વાત ચાલે છે અહીંયા? પહેલી ગાથામાં સિદ્ધની વાત ચાલે છે, અને હવે વાત કોની લીધી? આકાશની. સુસંધિ બેની. જેમ આકાશના ક્ષેત્ર સ્વભાવની અમાપતા છે, તો જીવના સિદ્ધ સ્વભાવની પણ અમાપતા છે. ઓલા એક ક્ષેત્રની અમાપતા દ્વારા જીવના પોતાના સિદ્ધ સ્વભાવની અહીંયા બેતા. એટલા માટે જો એ જ પેરેગ્રાફમાં છેલ્લી લાઈન, જેમ ક્ષેત્રના અમાપની અસ્થિની સિદ્ધિ છે તેમ, મેળવ્યું એ જ પેરેગ્રાફમાં છેલ્લી બે લાઈન, જેમ અને તેમ શું દેખાડવું છે? એ દ્રષ્ટાંત, ક્ષેત્રનું દ્રષ્ટાંત અને જીવના સ્વભાવનો સિદ્ધાંત. તો જેમ ક્ષેત્રનામાં તેમ સિદ્ધ પણ અનાદિના સિદ્ધ છે. સિદ્ધ પણ અનાદિના સિદ્ધ છે એટલે અનાદિથી એમની હૈયાતી છે, મોજુદ સિદ્ધની અનાદિથી સિદ્ધિ છે એટલે કે હૈયાતી ધરાવે છે. હવે એના પછીના પેરેગ્રાફમાં ચોથી લાઈન, વંદિતુમાંથી, વંદિતુ એ શબ્દ કુંદકુંદ આચાર્ય એમાંથી અમૃતચંદ્રાજ શું ભાવ કાઢે કે સર્વ સિદ્ધોને મેં મારી પર્યાયમાં સ્થાપ્યા છે એમ કાઢ્યું, એનો અર્થ કાઢ્યો. કોણે કાઢ્યો? અમૃતચંદ્ર. કુંદકુંદ આચાર્યના વંદિતુ શબ્દમાંથી અમૃતચંદ્રાચાર્ય એ ભાવ કાઢે છે કે સ્થાપ્યા, અને સ્થાપ્યા ઇઝ ઇક્વલ ટુ આદર કર્યો. અને જ્યાં રાગ રહી સિદ્ધ ભગવાનનો આદર કર્યો તો રાગ પર્યાય ભિન્ન રહી ગઈ, આ ભેદ જ્ઞાન થયું. અને આ રીતે વિચાર કરીએ, વચ્ચે ગુરુદર્શી અમે એક લીધું, અરે એક અરિહંતને દ્રવ્ય ગુણ પર્યાયથી જાણે તો શું થાય? શું થાય? કઈ ગાથા છે? પ્રવચન સારની 80, એમાં તો એ જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યાય, એક અરંતને દ્રવ્ય ગુણ પર્યાય. અહીંયા કેટલાની વાત છે? અનંત સિદ્ધોની. અરે એક અરિયંતને યથાર્થપણે દ્રવ્ય ગુણ પર્યાયથી જાણે તો શું થાય? એનું ફળ શું આવશે? તે જીવ જાણે આત્મને તસ મોહ પામે. એ નિશ્ચિત એક અરિયંતને જો આ રીતે જાણે તો આવું ફળ છે. આ તો અનંત સિદ્ધને જે પોતાની પર્યાયમાં સ્થાપે અને હજી રાગ સાથે એકત્વ રહે એ ક્યારેય બની શકે નહીં. અને એટલા માટે રાગ પર્યાય ભિન્ન રહી ગયા, રાગથી એને ભેદ જ્ઞાન થયા. આ એક એક વિચારણા કરવા જેવી છે. વંદિતુ સવ સિદ્ધે એ જો યથાર્થપણે આપણા ભાવમાં બેસે તો રાગથી ભિન્નતા થયા વગર રહે જ નહીં. અને રાગથી ભિન્નતા નથી તો રાગ રહીત સિદ્ધને મેં મારી પણતીમાં સ્થાપ્યા નથી. જ્યાં સુધી રાગનો આદર છે, રાગની અધિકતા, જો ફરીથી એમાં એટલા માટે શબ્દ આપ્યા છે, વંદિતુ એનો અર્થ સ્થાપ્યા છે, એનો અર્થ આદર કર્યો છે. અને તો રાગ પર્યાય કેવી થઈ જાય છે? ભિન્ન રાગ રહીત પરમાત્માનો આદર તો રાગથી ભિન્નતા થયા વગર નશે નહીં. મારી જ્ઞાનની પર્યાય ભલે અલ્પ છે, ફરીથી, અને શ્રોતાની પણ જ્ઞાનની પર્યાય અલ્પજ્ઞ છે, એ બેયનો ખ્યાલ છે. કોની વાત કરે છે? આચાર્યદેવ કહે છે કે અમે અમારી પણતીમાં, પોતાની પેલી લજ, અમારી પણતી હજી કોઈ કેવડના રૂપે નથી થઈ, હજી અમારી પણતી કેના રૂપે છે? અલ્પજ્ઞમાં કઈ પર્યાય નામ? એ પર્યાયનું નામ શું હશે? એ પર્યાયનું નામ અમારી અલ્પજ્ઞ પર્યાય છે. એ અલ્પજ્ઞ ઇઝ ઇક્વલ ટુ કઈ પર્યાયનું નામ? ક્ષપસમિક એટલે કઈ નામ? નામ મતિ શ્રુત પછી આમાં જ બધો જવાબ છે. એક લાઈન પછીનો જ છે, આમાં લખેલું હશે. કઈ નામ આપ્યા છે? મતિ શ્રુત અવધિ ને માન, એ ચારેય લેવાય ને, અલ્પજ્ઞ છે ને. ફરીથી સોરી, આમાં તો બધો ટાઈમ છે. ફરીથી એક સહજપણે ગુરુદેવસિંહની વાણીમાં શબ્દો આવતા કેટલા એપ્રોપ્રિએટ છે. ચારના નામ નથી આપ્યા, ન તો ચારે અલ્પજ્ઞ છે. કેમ ખાલી બેના જ નામ આપ્યા? શ્રોતાની પોતાની પેલી તો મારી પર્યાયની પણ વાત છે. અવધિન મનન નામ નથી આપ્યું એમને, હતું જ નહીં આચાર્યદેવને. ફરીથી હતું જ નહીં. એક વાત, બીજી વાત, કદાચ હોય તો પણ મતિશ્રુત જ લેશે, કારણ કે અવધિ મનમાં એ આત્મસન્મુખતાનો પ્રયાસ નથી થતો. શું છે આખું? એક આપણને એક આ શબ્દો વર્ટુ વર્ટથી કેટલો ફરક આપણને પડે કે ગુરુદેવસિંહના એક એક શબ્દો ઉપરથી કેટલું ખ્યાલમાં આવે. ગુરુદેવ કોઈ પહેલે પ્રી પ્લાન કરીને આ બધું નથી કર્યું, સહજતાની એ દશામાં. ફરીથી મતિશ્રુત જ એમને હતા આચાર્યદેવને, આપણને તો છે જ એને તો પ્રશ્ન જ નથી. એમના સુધી મન, અને કદાચ હોય તો પણ આ બે જ આવશે, કારણ કે મતિ અવધિ અને મને કહેવાય છે પર્સન મુક્તામાં. બારમાં રૂપી પદાર્થો સંબંધીને આ વાત કોની ચાલે છે? અરૂપી આત્મપ્રણતિની વાત છે, અને એટલા ખાલી મતિ સ્ત્રોત જ લીધા. ચલો ફરીથી વાંચીએ. તો મારી જ્ઞાનની પર્યાય ભલે અલ્પ છે, આચાર્યદેવ પોતાની વાત કરે છે. પછી હવે કોની વાત કરે છે? શ્રોતાની પણ જ્ઞાનની પર્યાય કેવી છે અલ્પ, એ અમને ખ્યાલ છે. એમ ન માનતા કે આચાર્ય તમે સ્થાપના કરો પણ અમારી કેવી છે એ તમને ખબર નહીં, એમને ખ્યાલ છે, અમને ખ્યાલ છે. એ છતાં એ અલ્પજ્ઞ પર્યાયમાં અનંત સિદ્ધોને જાણવાની એની ફરીથી આ બે જ જુદું કરાવે છે. પર્ણમન ભલે અલ્પતાનું છે પણ સામર્થ્ય ઘણું છે. જેમ જ્ઞાનની પણતીની ક્ષેત્રથી વિચાર કરીએ તો કેવું છે? આપણી આ કેવળ જ્ઞાનની લઈએ, કેવળ જ્ઞાનની પરમાત્માની જ્ઞાન પર્યાયનો એનું ફેલાવો ક્ષેત્ર કેટલું છે? મર્યાદિત છે. પણ એની જાણવાનું સામર્થ્ય કેટલું છે? અમર્યાદિત. એમ અહીંયા ભલે અલ્પજ્ઞ પર્યાય છે એમાં કોઈ પૂર્ણતા થઈ નથી, પણ પૂર્ણતાનો સ્વીકાર કરી શકે એટલું એનું શું છે? સામર્થ છે. અને એટલા માટે અલ્પતાને ગૌણ કર, સામર્થને અધિકતા કર. તને એક અલ્પતામાં તને પામર પણ અંદરમાં લાગે છે, એના સામર્થનો તું વિચાર કરીશ તો તને એ વિશ્વાસ આવ્યા વગર રહેશે નહીં કે હું પણ અનંત સિદ્ધોને સ્થાપી શકું એટલી મારી જ્ઞાન પર્યાયની એ તાકાત છે. તો એ તાકાત છે. ભલે મતિ શુદ્ધ જ્ઞાન, એટલા માટે બે જ લીધા, ચારની વાત નથી લીધી, એ બે એમની વાત લીધી. અને એમાં ફરીથી છેલ્લી બે લાઈન, પર્યાય આદર કરે છે એટલે કે વંદન કરે છે. ફરીથી વંદિતુ વંદન વર્ડ, આદર કરે છે અને એનું જ નામ જ, પોતાની પર્યાયમાં તેને સ્થાપન કરે છે એનું નામ વંદન કરે છે એમ કહેવામાં એ આવે છે. હવે એની પાછળના પેજમાં 57 નંબરમાં એમાં ભાવ અને દ્રવ્ય સ્તુતિ છે એનો અર્થ લે છે. ભાવ સ્તુતિ એટલે શું? એની ત્રીજી લાઈનમાં છે, હું આરાધ્ય એટલે વસ્તુ અને આરાધક મારી પર્યાય. શું આવ્યું? હું કોણ? હું કોણ? મારો સ્વભાવ જે છે એ આરાધવા યોગ્ય છે, અને મારી નિર્મળ પણતી કેવી છે? આરાધક છે, આરાધના કરનાર છે. પ્રવચન સારની પહેલી 5 ગાથામાં આ ભાવ સ્તુતિ એના માટેનું નામ શું બીજું આપ્યું છે? અદ્વૈત નમસ્કાર. અદ્વૈત નમસ્કાર એટલે શું? પરમાત્મા એ નમસ્કારને યોગ્ય અને હું નમસ્કાર કરનાર એવો ભેદ પણ છૂટી જાય. જો એમાં બેમાં હું જ આરાધ્ય અને હું જ આરાધક, મારો ત્રિકાળી નાયક ભગવાન આત્મા એ આરાધ્ય છે અને મારી નિર્મળ પણતી આરાધક, અરે એવો પણ ભેદ જ્યાં છૂટી જાય આ એવી નિર્વિકલ્પ સમાધિ. આવ્યું પછી છે પેલું શું આવ્યું? આરાધ્ય કોણ છે? હું જ છું. અને આરાધના કરનાર કોણ છે? હું જ મારી પર્યાય. પણ એવો ભેદ પણ છૂટીને એ નિર્વિકલ્પ સમાધિ, આ એનું નામ ભાવ સ્તુતિ કહેવામાં આવે છે. મળી ગયું એની પછીની લાઈનમાં કે એ એવી નિર્વિકલ્પ સમાધિ. કેવી નિર્વિકલ્પ સમાધિ? કે હું જ આરાધક અને હું જ આરાધ્ય, એવો ભેદ પણ જ્યાં છૂટી ગઈ આ એવી શુદ્ધોપયોગ રૂપ નિર્વિકલ્પ સમાધિ, એનું નામ ભાવ સ્તુતિ કહેવામાં આવે છે. અરે અને હા, આ પર્યાયમાં અનંતા સર્વ સિદ્ધો. પછી આગળ ભલે ભાઈ સપ પણ શું ઉમેરી દેવામાં, પર્યાયમાં અનંતા એટલે સર્વ સિદ્ધોને સ્થાપ્યા તો ભાઈ આ સંસાર ભૂલી જાય છે. કોની વાત આવે છે? કોની વાત આવે છે? આચાર્યદેવ આપણી પાસેથી અપેક્ષા રાખે છે, અમે તારી પર્યાયમાં અનંત સિદ્ધોની સ્થાપના કરી અને હજી જો તું સંસારને ભૂલતો ન હો તો સમજી લેશે તું અમારો શ્રોતા તરીકે આવ્યો નથી. તે તારી પ્રણતિમાં અનંત સિદ્ધોને સ્થાપ્યા, ભૂલવું પડશે, સંસારને ભૂલવો પડશે, ભૂલવો પડશે. અરે પડશે એવી પણ બોજો સુકામ રાખે, ભૂલાઈ જાય છે, ભૂલવા માટે પણ યાદ કરવો નથી. ફરીથી મેં ઉપવાસ કર્યો છે એમ કરીને પણ ભોજનને યાદ કરીએ છીએ, એમ મેં સંસારને ભૂલ્યો છું છોડ્યો છે એમ કરીને પણ યાદ નહીં કરતો. યાદ કરવા માટે તો યાદ નહીં કરતો, ભૂલવા માટે પણ યાદ નહીં કરતો. ગ્રહણના નામે તો યાદ નહીં કરતો, ત્યાગના નામે પણ યાદ નહીં કરતો, ભૂલી જાય છે. જેમ પૂજ્ય બેનસી જાતિસ્મરણમાં એ પોતાની ઉપયોગની એટલી ગાઢતા થાય એ ભૂલી જાય કે હું ભરતમાં છું કે મહાવીર, એવું લાગે કે આ રહ્યા સિમંદર ભગવાન, આ રહ્યું સમય છે. બધું જ્ઞાન વૈભવમાં લખ્યું, આમ જાણે પ્રત્યક્ષ વર્ત આમ જેને હોય છે. અરે જ્ઞાનનું સામર્થ્ય શું છે, એ જ્ઞાનની પણતીમાં સિદ્ધોને સ્થાપા એ ભૂલી જાય છે કે હું સંસારી છું કે નહીં, એવી આ આખી સ્થાપના છે. કોઈ શબ્દોની તર્કની કે એની વાત નથી, સિદ્ધ સ્વભાવ છે અને પણતીમાં સિદ્ધપણાની સ્થાપના, આનાથી બીજું શું જોવે તમે. જીવનમાં મહાપુણ્યના સદભાગ્ય કે આવી આપણે આંગણે સિમંદરાદિ ભગવંતોની પધરામણી થાય, અને મહા સદભાગ્ય કે આચાર્યદેવ અને ગુરુદેવ આપણી પણતીમાં અનંત સિદ્ધોની સ્થાપના. પંચમ કાળે આવા સદભાગ્ય હોવા એ પણ એક આશ્ચર્ય છે. આ ક્ષેત્રે આ કાળે આવા શાસ્ત્રો રચાય, આવા એના ભાવો કરનાર સત્પુરુષ મળે, તો એવી એમની જે સિદ્ધપણાની સ્થાપના, એવા આપણા એક સદભાગ્ય, એ સદભાગ્યને પુરુષાર્થ વડે એ પ્રણમન કરવું, એ જ આપણા જીવનની એક સફળતા હશે, એ જ આપણા જીવનની એ ધન્ય ઘડી હશે. આપણા બધાના જીવનમાં આવી એક મંગલમય અદભુત અલૌકિક ઘડી પ્રગટ થાવ અને આપણે બધા સાધનાના પંથે જઈએ એવી